બીજું કાલે તમે મોટા કહેતા હતા
કે
બાળકો છે તેની અંદર જ આ બોલવું કે એ જ્ઞાન તો ભરેલું જ હોય,
ભરેલું છે જ,
ખાલી પછી એ તો એક્સપેરિમેન્ટ કરીને એનું એને
વ્યક્ત
થવાનું એ લોકો શીખે
શીખકારે છે.
એટલે એ આ
જે કઈ બધું છે જે કઈ બધું છે તે આપણા પોતાની અંદર જ છે, કઈ કશું બહાર નું છે નહીં, બધું જ છે આપણા અંદર. પણ એ તે પ્રસંગ મળતા તે એ રીતે વર્કઆઉટ થાય છે આપણામાં. એટલું જ છે બધે. ને બાળક છે તે જન્મે છે ત્યારથી એના જે બોલવાનું જોવાનું સાંભળવાના તે જે જ્ઞાનતંતુઓ છે તે સબળ નથી થયા, કારણ કે માના પેટમાં રહેલું અને હજુ નાનું હોવાથી એ પેલા જ્ઞાનતંતુઓ આ ભાર બધો ઝીલી શકે એવા પ્રકારના મજબૂત થયેલા હોતા નથી. એટલે એ બાળક છે તે જે તે બધું એક્સપેરિમેન્ટ કરીને શીખે છે. એ તમારો કાચ તોડી નાખે તો તમે કંઈક નુકસાન કર્યું, પણ બાળકના મનથી નુકસાન નથી, બાળક શીખે છે, એમાંથી બાળક શીખે છે. કીધું કે તો બાળક દેવતા નડે તો અડવા દો, આપણી એ હિંમત નથી ચાલતી. બાળક એમાંથી શીખે છે કા અને અડી તો દજાઈ જતો પછી નહીં અડી. એક વખત જો બાળક દેવતાને ખરેખર દેવતા નડ્યું ને દાજ્યું તો તેથી રડશે, કરશે, બધું કરશે, પણ ફરીથી એને નહીં અડે. એ સમજી લેશે કે આ નહીં, આ નહીં થવાય, આ આપણને નુકસાનકારક, આપણને દર્દ થાય છે, આપણને પીડા થાય. એટલે બાળક જે કંઈ કરે છે તે માત્ર શીખવાને માટે, સમજવાને માટે, એક્સપેરિમેન્ટને માટે બાળક બધું કરતું હોય છે. આ જાણે કે એની ચાઇલ્ડ સાયકોલોજીનો હકીકત છે બધી. અને બાળકની અંદર તો કે શું જો બધું જ છે, તો શાસ્ત્ર પણ છે અને જ્ઞાન પણ છે, હું કહું જ્ઞાન પણ છે અને પરમાત્મા વિશેનું કે અથવા તો જે કોઈ છે ધર્મ જે કઈ વાત કરો એ બધું છે એનામાં. તારે કે દેખાતું કેમ નથી કે એવા એક વાતાવરણમાં ઉછળતું હોય છે કે જે વાતાવરણમાં ઉછળતો તે વાતાવરણનું જ એને જ્ઞાન ફોરમોસ્ટ રહે છે. એને જે વાતાવરણમાં ઉછળતું હોય તે વાતાવરણનું જ્ઞાન એને ફોરમોસ્ટ રહે છે. ત્યારે એ તો એના વિરુદ્ધ એમ કહી શકાય તો કે શું ભાઈ બાપના કોલસાના દેવતા કાળા એમ કે દેવતાના દીકરા કોલસા કાળા એવી એક કહેવત છે આપણામાં. અને મોટા માણસો થઈ ગયા દાખલા તરીકે મહાત્મા ગાંધી એમના દીકરા હરિદાસ હતા, તે મહાત્મા ગાંધીનો સ્વભાવ એવા નહોતા. ત્યારે ત્યાં શું કારણ મળે છે એનું કારણ કે મા અને બાપ જે કાળે આ કન્સેપ્શનની સ્થિતિમાં હોય તે કાળે બંનેના વિચારોમાં એટલો બધો કોન્ટ્રાડિક્ટરી વિરોધ હોય. કસ્તુરબાને અને ગાંધીજીને કંઈ વિરોધ નહોતા એમ નહીં, છેલ્લે સુધી વિરોધ હતા. અને જ્યારે હરિભાઈનો જન્મનો વખત હતો ત્યારે તો કસ્તુરબાને અને ગાંધીજીને ઘણો વિરોધ હતો. દાખલા તરીકે એ ગાંધીજીનો એવો નિયમ કે જે કોઈ મહેમાન આવે કરે ઘેર તો એમને રાત્રે પેશાબને માટે કૂડું આપવામાં આવે, એટલે એમને ઉઠવું ના પડે, કૂડામાં જાય ને પછી એ બધું ગાંધીજી અથવા તો કસ્તુરબા ધોળી દે, પેલો માણસ નહીં. એમ કે અતિથિ તરીકેનો આપણો આટલો ધર્મ છે એમની સેવા કરવાનો, એવી એમની ગાંધીજીની સમજણ. એટલે કસ્તુરબા કહે છે એવું હું તો મારું કે તમારું હોય તો કરું, આ ભારતાનું હું કેવી રીતે કરું, હું નહીં કરું આવું. એટલે ગાંધીજી ચીડાયા કે ત્યારે તમે મારી સાથે નહીં રહેશો, જાઓ નીકળી જાઓ બહાર, કે શરમાવ તમને કઈ ભાન છે કે નહીં કઈ એમ ગાંધીજી આપણે કસ્તુરબા ત્યારે કહે છે ગાંધીજીને. ત્યારે તેવા સંજોગોની અંદર આ હરિભાઈનું પીઠમાં હોવું માને થયું હોય તો એ સંજોગો બધા એની સાથે આવે છે. બાળક સાથે દરેક મા બાપને ઘણા 5-7 છોકરાઓ હોય તે દરેકનો સ્વભાવ ને આ બધો નોકા નોકો હોય છે. તેના કારણ કે તે કન્સેપ્શન વખત મા બાપની સ્થિતિ છે જે પ્રકારની હોય છે તે એમાં એનું પણ એમાં પ્રતિબિંબ પડે છે. તે કારણ ને બીજા એના પોતા એક બિંગ છે, પણ એક સ્વતંત્ર બિંગ છે, તેને પણ એના પોતાના કારણો છે એની સાથેના તે પણ સાથે હોય છે, પણ ચીફલી મુખ્ય કારણ આ હોય છે કે કન્સેપ્શન વખતે તમારા બંનેની સ્થિતિ, પુરુષ અને સ્ત્રી બંનેની માનસિક સ્થિતિ અને કેવા પ્રકારની છે એ પણ એના પર પણ બાળકના જીવનનો અને બાળકના સ્વભાવનો આધાર છે. એટલે હરિભાઈનું એ પ્રકારે થયેલો વિરોધ ગાંધીજી સાથે, પણ કસ્તુરબા સાથે નહીં. હા, કસ્તુરબાને માટે એને બહુ માન, અને કસ્તુરબાને હરિભાઈને હરિભાઈને માટે ઘણું ભેદ, પણ માં બિચારી શું કરી શકે. એક વખતે ગાડીમાં જતા હતા ત્યારે ઘણા ફળ હતા એમની પાસે, કસ્તુરબા અને ગાંધીજી જતા હતા ત્યારે ફળ ઘણા, અને કોઈ સ્ટેશન પર એવા ભિખારી હાલતમાં માર્યા હરિભાઈ, કે મારે ગાંધીજીને મળવું નથી, મારે તો બાને દર્શન કરવા, બાને મળવું છું. તેમ બા કરતા આવે બિચારા, મળ્યા, વાતચીત કરી, પણ બાને એમના સુતી વખત થયું કે આમાંથી 10 ભાગ છૂટને આપું, છોકરાને આપું. પછી એમને ગાડી ઉપર જ્યારે યાદ આવ્યું, કરે કોઈ આટલું ના મને યાદ આવ્યું, માં કેવી બહુ પશ્ચાતાપ કરે છે પછી એમ બિચારા. એટલે તે વખતે કસ્તુરબા અને ગાંધીજીને લીધે માનસિક સ્થિતિ એવા પ્રકારની થઈ ગયેલી, તરદાસ પોતાના દીકરો હોવા છતાં એને સ્પોન્ટેનિયસલી એમ સ્કૂરી ના આવ્યું કે આપી જ દઉં, બીજા કોઈને હોય તો એમ થઈ જ જાય કાપી દે તરત જ, પણ એવું એમને નહીં થઈ ગયેલું. એવું એવી વૃત્તિ એ માની બાળક પરત્વે જે નૈસર્ગિક હોવી જોઈએ તેમાં એ ઘટેલું એટલું આમને ગાંધીજીને લીધે. બહુ વિરોધ ગાંધીજીને માટે એને, અને ગાંધીજીને જે કરવાને માટે જે મુસલમાન થયેલા ત્યારે ઘણું લાગી આવેલું. એટલે મતલબ કે વાતાવરણની અસર, મા બાપના વાતાવરણની અસર એ બાળક ઉપર પડ્યા વગર રહેતી નથી.
મોટા થતો પછી આપણું જે અત્યારે જે એજ્યુકેશન આપવાની જે પદ્ધતિ છે
એ આખી બદલવી પડે.
એ બધી બરાબર ના ગણાય,
બિલકુલ બરાબર નથી. તે તો ગમે ત્યારે આપણે બદલાય જ ભાઈ છૂટકો જ નથી. આ તો જો ખરેખર રીતે ચાઇલ્ડ સાયકોલોજી આપણે સમજવી હોય અને એ પ્રમાણે વર્તા એ, તો બાળકને મા બાપથી છૂટા પાડવું એ બિલકુલ યોગ્ય નથી.
યોગ્ય નથી,
બિલકુલ યોગ્ય નથી. કારણ કે મા બાપનું જે હાલ ના આપતા હોય તે જુદી વાત છે, પણ મા બાપનું જે વાત એને મળવું જોઈએ બાળકને. હાલ આપતા નથી મારા હિસાબે, મારી સમજણ, હા મે બી રોંગ, પણ હું સમાજમાં એ જોઈ રહેલો છું કે આ મા બાપ છે કે પોતાના બાળકોને જે વાલ આપવું જોઈએ એ વાલ આપી શકતા નથી. એના કારણો ગમે તે બધા હોય તે બધા ચિતરી શકાય એમ, બોલી શકાય એમ છે, પણ એ આપણે આઉટ ઓફ ધ ક્વેશ્ચન છે. પણ બાળકોને મા બાપના અંતરનું જે ખરેખર વાલ જે મળવું જોઈએ તે મળતું નથી, એટલે બાળકો ખીલી શકતા નથી. જેમ બાગની અંદર ગુલાબ રોપી હોય અને ગુલાબની દેખભાળ સંભાળ એને 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 એની એ કરવાનું વગેરે બરોબર સંભાળ ના રાખીએ તો ગુલાબ ખીલે નહીં, તેવી રીતે બાળકો ખીલી નથી શકતા આપણા સમાજમાં. એનું કારણ એને બાળકોને બહુ વાલ જોઈએ છે. બાળકો પ્રેમના એટલા બધા તરસ્યા ભૂખ્યા હોય છે કે જે આપણી કન્સેપ્શનમાં નહીં આવી શકે. હા, મારી વાત નથી કરતો હું બોલવાની, પણ આ ચાઇલ્ડ સાયકોલોજી અથવા તો બાળકો કેવી રીતે વિકાસ થાય એનું જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની હું વાત કરું છું. એ શાસ્ત્ર ક્યાં આગળ છે, એમાં છે, ક્યાં લખેલું છે હું કહી શકતો નથી, પણ મારી સમજણમાં જે ઉગેલું છે તે હું કહું છું, તે સાચું જ છે એવો મારો કોઈ દાવો નથી. મને જે સમજણ પડી છે અને આ બાળકોને ઉછેરવાનું આવ્યું ત્યારથી આના વિશેનું મેં જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરેલો. અને મારા જીવનમાં એક પાસું બાકી હતું બાળક ઉછેરવાનું, બાળકને ઉછેરવાનું એક પાસું મારા જીવનમાં બાકી હતું. તે પછી મેં કર્યું, કારણ કે હું પરણ્યો હતો, છોકરી તો મરી ગઈ બિચારી, એટલે મારે પોતાને છોકરા હોવાની તો શક્યતા હતી જ નહીં. એટલે છોકરું જન્મ્યું ત્યારથી હું એને ઉછેરતો, એવી રીતે જે ચાઇલ્ડ સાયકોલોજી હું સમજેલો તે પ્રમાણે એનું બધું જ કર્યા કરું. 5 વર્ષ હું થયો ત્યાં સુધી હું એને એમાં લઈ જતો હું શહેર માંથી કે મોટા ફલાણું કરો તો હું કરું, મને શરમ વગર, બિલકુલ શરમ સંકોચ વગર બજારમાં એને ખભે બેન લઈ જવું તો ખભે બેન મને ઘોડો તાવ તમે તો હું બજારમાં ઘોડો થયેલો છું. એક નહીં પણ આનો ઇતિહાસ છે, ઇંગ્લેન્ડનો પ્રાઇમ મિનિસ્ટર નામ ભૂલી ગયું તારે, ઇંગ્લેન્ડનો પ્રાઇમ મિનિસ્ટર હતો, તે ગાર્ડનમાં પોતાના છોકરાને ઘોડો થઈને ફરતા હતો ઇંગ્લેન્ડમાં, એનું નામ.
હા બરાબર,
હા એ ઇતિહાસની હકીકત છે. ત્યારે એ ત્યારથી છોકરાને ઉછેરવાનું મારે થયું, અથવા મેં મારા માથે લઈ લીધું. મા બાપ તો એના હતા બિચારા, જંગતા હતા એને, પણ છોકરાની મારી સાથે એટલી બધી માયા છે કે મા બાપ સાથે જાય જ નહીં, ને દૂધ પીવા જ, માત્ર દૂધ પીવા પૂરતો જ જાય. એ મારી જાતનો, મારી સમજણ એવા પ્રકારની કે માતાનું દૂધ જ બાળકને મળવું જોઈએ. બહારનું દૂધ બાળકને આપો છો તે બરાબર નહીં. ભગવાને શું કરવા આ બધી રચના શા માટે કરી છે? એ આખી રચનાને તમે ફગાવી દો છો, આખી રચનાને તમે ઉડાડી દેવા માગો છો, તે બરાબર નથી. એ મારી સમજણ હોવાથી માનું દૂધ બાળકને મળે એ મારી સમજણ, એટલે તેટલા વખત પૂરતું જ બાળકને, એને ભૂખ લાગે એટલે ત્યાં જાય, પછી તરત જ આવતું રહે મારી પાસે. બહુ નાનું હતું ત્યારથી, તે મારી સાથે ને સાથે મોટો થયો, ત્યાં છ સાત વર્ષનો થયો રહ્યો, ત્યાં સુધી રહ્યો, અને એનું બધું જ કહ્યું. હું બેઠો, બધા લોકો આવ્યા, બોલતો હું કંઈ સમજાવતો, તો મોટા તમે બોલશો નહીં એટલે કહું ભાઈ અમારા બાળક હુકમ કરે છે કે મારે બોલવું નહીં, એટલે હવે હું બોલીશ નહીં, એમ હું વાત કરું અને પછી શાંત રહો, બોલું જ ના, હું કંઈ પણ નહીં. ગમે ત્યાં કહું કે મને કંઈ આ સાંકળ અહીં બહારને સાંકળ મારી દો, કોકને ઘેર તો હું સાંકળ મારી દઉં. કહું પછી કે ભાઈ આ મારા બાળકના હુકમથી એ બહારને સાંકળ મારી છે, માટે અમારી ભૂલચૂક તમે માફ કરજો, અને આ જતા જતા થોડી વારનું હમણાં ઉગાડી દઉં છું, પછી એને ઉગાડી નાખું સાંકળ, પણ તે હું કરો. એટલે નાના બાળકનું 4 વર્ષ કે એટલા વર્ષ બાળક, તો ત્યાંનું બધું કયું આપણે કરવું જોઈએ કે જેથી એનું અહમ ખીલે, બાળકને સેલ્ફ ફીલ ખીલવવાને માટે, એને આગળ આણવાને માટે એને ઇમ્પોર્ટન્સ ઘણું મળવું જોઈએ. બાળકને જેમ આપણને ઇમ્પોર્ટન્સ મળે તો આપણને સારું લાગે છે, તેવી રીતે બાળકને તમે એટલું બધું ઇમ્પોર્ટન્સ આપો કે જેથી એના એ ઇમ્પોર્ટન્સ આપવાથી કરીને એનો વિકાસ થાય. પણ એ શાસ્ત્ર અથવા તો એ સમજણ સમાજમાં આવશે ત્યારે આવશે, આજે તો નથી.
મોટા અંદર રહેલું જે જ્ઞાન છે તેને છતું કરવા માટે
સમાજ માં તો આપણે કરી શકીએ નહીં, એ સમાજ માટે તો પોસિબલ નથી. આપણે કે સમાજ માં આખું વાતાવરણ અથવા તો આપણું ફેમિલી છે, આપણું ઘર છે, તેમાં પણ આપણે એ જાતનું વાતાવરણ આપણે ઊભું નહીં કરી શકીએ. કારણ કે દરેક નો સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર વિચારસરણી, એટલે ત્યાં પણ શક્ય નથી. આપણા પોતાના ઘરમાં પણ આપણે જેવા થવું છે તે પ્રકારનું વાતાવરણ આપણા ઘરમાં અને ઘરમાં કુટુંબના માણસોની અંદર પણ પેદા કરવું આપણા માટે શક્ય નથી. એ શક્ય આપણા એકલા માટે છે, તે પણ એવી રીતે કે બીજાની અવગણના કર્યા સિવાય, બીજા તરફની ગુડવિલ સદભાવ જીવતો રાખીને એ થયા કરે આપણે. એનો 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 દાખલો એનો જીવતો જાગતો ઠાકોરની ટોલ્સ્ટોય પોતાનો આદર્શ પોતે જાતે અમલમાં મૂકે છે, પણ એની ભૈરી એટલી બધી એવા પ્રકારની છે કે પોતાના પતિને કુડ નોટ એપ્રિશિએટ, અને એટલા બધા એને હેરાન કરેલા કયા કે તો પણ ટોલ્સ્ટોય એના તરફ હંમેશા સદભાવ રાખેલો છે. પણ એને પોતે જે કરવા ધારેલું કે જે જાતનું જીવન હોવું જોઈએ એ જાતનું જીવન એ જીવ્યા, જાતે પ્રેક્ટિસમાં મૂકીને જાતે જીવ્યા. અને ગરીબ છે બધું, કેટલો મોટો મોટો બહુ મોટો જબરજસ્ત અમીર જેવો તેવો નહીં, બહુ પૈસાદાર, અને તે છેક ગરીબ અવસ્થામાં આવ્યા રહ્યા. કરી બવસ્થા જાણી જોઈને વોરી લીધી અને એ સ્થિતિમાં રહ્યા કે હવે એની પત્ની ભી ગઈ ને બધાને તો કેમ ગમે, પણ એ કઈ એને કઈ ત્યારે કઈ એ કઈ ગણકાર્યું નહીં એમના વિચારને, એમને તેમ એમણે અવગણના નથી કરી પોતાના પત્નીને ને બધાની કોઈ અવગણના નથી કરી, પણ પોતાને જે કરવું હતું તે એને કર્યું અને છેવટે એક અજાણી ધર્મશાળામાં દેહ એનો પડી જાય છે. પણ ગરીબમાં ગરીબ અવસ્થા એને અનુભવી ત્યાં આ કોમ્યુનિઝમનું બીજ થોલસ્ફળથી શરૂ થાય છે. એ પ્રમાણે જીવાય પ્રમાણ બરાબર કે ગરીબોને ઘણો અન્યાય થાય છે સમાજમાં, એ સમાજમાં જે અન્યાય થાય છે એ અન્યાય આપણે કેવી રીતે દૂર કરવો એ સવાલ એના આગળ જ્યારથી આવ્યો ત્યારથી આપણે ગરીબ થવું, ગરીબ થઈને આપણે જાતે જીવન જીવવું એ આપણો પ્રાયશ્ચિત છે. એટલે એ પ્રમાણે પછી ગરીબાઈ ભોગવે છે માણસ અને ત્યાં અજાણ્યા એકલો ગમે તે જીવાય બિચારો ગુજરી જાય છે. જોકે પછીથી તેને ઘણું માન મળે છે, રશિયામાં પણ આજે ટોલ્સટોયને માટે ઘણું માન છે આ કોમ્યુનિસ્ટ લોકોને પણ અને આખી આખી દુનિયામાં પણ ટોલ્સટોયને માટે ઘણું માન ઘણું આદર. ટોલ્સટોય અસલ સારી સ્થિતિમાં એટલે કે અમીરની સ્થિતિમાં હતા ત્યારે, ત્યારથી ગાંધીજીને એમને પત્ર વ્યવહાર થયેલો અને એને જે ગાંધીજી આ દક્ષિણ આફ્રિકામાં આટલી મોટી સરકાર સામે જે માથું છેલું તે પણ એને ગમી, બહુ વાત ગમેલી ટોલ્સટોયને અને ગાંધીજીને બહુ ધન્યવાદ આપેલા એને. એટલે ખમીર જેને કહીએ અથવા તો જે કંઈ સારા ગુણો કહીએ કે બધું આપણા પોતાનામાં છે, પણ એને એને ફૂટવાને માટે એને ખીલવાને માટે એને વર્કઆઉટ કરવાને માટેનું આગળ પાછળનું જે વાતાવરણ છે તે એને માટે હોતું નથી, હોતું નથી અથવા તો એને દબાવી દે એવું હોય છે વાતાવરણ. કુટુંબનું વાતાવરણ કહો, સમાજનું વાતાવરણ કહો, બીજું કહો, એવું બધું હોય છે કે એના એનામાં રહેલા જે સદગુણો છે તે ખીલવા દે એવી સ્થિતિનું એવી જાતનું વાતાવરણ હોતું નથી જરા જરામાં. કારણ કે મને પોતાને અનુભવ છે, જાતે હું ગરીબ હતા ગરીબ તે અમારા પેલા ચામડાવાળા લોકો હોય બિચારા, એ ચામડા ખેડવે, ચામડું ખેડવે, ચામડાના ચંપલ બનાવે, જોડા બનાવે એવા, એટલે આ પેન્સિલ નહીં હા ગામડાના એવી જાતના, તે ત્યાંના તેમની સાથે રહેવાનું, તે ચામડાની દુર્ગંધમાં જ હંમેશા રહેવાનું અમારે છાના ભાડું ત્યારે આટલો એક ઓરડો અંદર
ઘરનો ભાડો છે
હા આટલો એક ઓરડો અને બહાર રવેચી 6 ફૂટની બસ એટલો, એટલામાં અમે બધું કુટુંબ રહેતું. તેવી સ્થિતિમાં કંઈ પણ મારે કંઈ કરવાનું આવે તો જે તારે થાય નહીં, થતું હોય આપણાથી ગરીબ માણસને આપણાથી આવું થાય, ચારે તરફથી એ જ વાત આવે કે થાય જ નહીં આપણે, થાય જ નહીં એમાં એ જ જાતના સંસ્કારો પડે, એ જ જાતનું ઓબસ્ટ્રક્શન જેને કહીએ તે આપણી સામે આવીને ઉભા રહે આ જ જાતના. તો પણ મેં નક્કી કર્યું કે નહીં આપણે મારે આવા થવું જ, મારા બાપને જાતી મારતા મારતા પોલીસો લઈ ગયા પોલીસ ચોકી સુધી વગર વાંકે, બિલકુલ વાંક વગર કંઈ પણ વાંક ન મળે, કોઈ પણ જાતનું જરા સરખો નહીં, મારતા મારતા લઈ ગયા અને મેં તે જાતે જોયું. ત્યારથી મેં નક્કી કર્યું કે સાલ આપણે ગરીબ છીએ માટે આ લોકો આમ કરે છે ને આપણને, આવો જો સ્થિતિમાં આવો જો પૈસાદાર કોઈ માણસ હોત તો પોલીસની તાકાત હતી કે એને મારતા મારતા લઈ જાત પોલીસ ચોકી સુધી, ગરીબ હતા માટે જ આમ કરે છે આપણા પર જુલમ થાય છે. એ મને ભાન જાગ્યું ત્યારથી મેં નિશ્ચય કર્યો કે આપણે એવા થવું કે આપણને બધા નમે, આપણને નમે એવા થવું, તો કે એવું શી રીતે થવાય, તો કે આમ અહીંયા ગામમાં આ તાલુકાના મામલતદાર સાહેબ છે ને આ રાવ બહાદુર છે તે પણ સલામ પડે છે, મારી ઈચ્છા કે આપણે 7 રૂપિયાના માસ્તરમાં જોડાઈ જવું એટલે કુટુંબ ને મદદગાર થવાય. પછી મારી એમ્બિશન આ જાગી કે હવે આપણે આવા જ થવું છે, માટે એલબી સુધી ભણો. ભણવાની સ્થિતિ મા બાપની તો હતી, ભણાવવાની સ્થિતિ તો હતી નહીં. પૈસા ફી આપવાની સ્થિતિ નવી છે, નવી નિશાળ નીકળી એટલે ફી માફીની સ્થિતિ નહીં. ત્યારે કે વર્ષ બે વર્ષ પછી નક્કી કરીશું ભાઈ, હમણાં કોઈને માફી નિશાળ વાળવાની લીધેલી, નિશાળ વાળવું, પછી ટેબલ બેબલ બધા સાફ કરું, પાટિયા સાફ કરું, બધું સાફ કરું, એ બધું કામકાજ કરું, અને એના મને 2 રૂપિયા મળતા, તેમાંથી ફી આપું. શું થયું? ઉંમર મોટી થઈ ગઈ છે માટે જો એકાદ વર્ષ માં ચા ચોપડી જો થઈ જાય તો આપડે બહુ આગળ આવી શકું. એક વર્ષ માં ચા ચોપડી કરી મેં જઈને જે જિલ્લાના કેળવણીના અધિકારી એને પાસે જઈને મેં વાત બધી કરી, સર હું ગરીબ છોકરો, મારે હું એને કહે ફાઇનલ પાસ થયો છું, અને આ બધું ગણિત ને ભૂગોળ ને ઇતિહાસ ના બધું કોમન છે, આમાં એ તો બધું મને આવડે છે, માત્ર અંગ્રેજી પણ મેં તૈયાર કરી દીધું છે, હું પાસ થઈ ચૂક્યો છું, તો એક્સટર્નલી મને બેસવાની રજા આપો કૃપા કરીને. અરજી લખીને લઈ ગયેલો ને એને સહી ઠોકી આપી મને. તે એક વર્ષની અંદર 4 ચોપડી પાસ કરી દીધી મેં, એટલે 4 ધોરણ આગળ આવી ગયું જપાઈ બે. એટલે કે મારી કહેવાની મતલબ આની પાછળ એ છે કે ખરી રીતે આપણે આપણે પોતે આપણી જાતને ઘડીએ છીએ, આપણે પોતાની વિલ પ્રમાણે, વિલ પાવર જો આપણો ખીલ્યો હોય તો આપણે આપણી જાતને એને વિકસાવી શકીએ છીએ, નહીંતર પછી આપણે ઢસડીએ છીએ ગાડરિયા પ્રવાહની પેઠે. અને આપણું વિચારવાનું પણ બને એવું, કદાચ આપણે બેઠા છીએ સોસાયટીમાં કે કોઈ ઠેકાણે તો ઊંચી જાતની વાત ભલે બધી કરીએ, પણ એ કઈ વર્તનમાં કઈ કશામાં આવી શકે નહીં, અથવા એનું જોર ના મળે. એનું એનું જે જોર આપવું જોઈએ આપણામાં, એ જે બોલીએ તેનું, તે આપણામાં ન પ્રગટ. એટલે ખરી રીતે તો રાશિ કહો, ગ્રહ કહો, વાતાવરણ કહો, તમારું ગરીબ અવસ્થામાં જન્મ્યા હો, ગમે તેમાં જન્મ્યા હો, પણ તમારો વિલ પાવર જ્યાં ખીલ્યો કે મારે આવા થવું જ છે, ને એની પાછળ હિમાલય જેવો તમારો નિશ્ચય પ્રગટ્યો, તો તેવા તમે થવાના. એને કોઈ અટકાવી શકે એમ નથી. કારણ શું? કે જે બીઈંગ છે આપણું, જેને તમે ભગવાનનું તત્વ કહો, ગમે તે કહો, જે અંદરનું બીઈંગ છે આપણું, એ બીઈંગ જબરદસ્ત કોઈ જબરદસ્ત જેવું તેવું બીઈંગ નથી અંદર છે, એ તો ગમે તે થઈ શકે છે. એ હકીકત એટલી બધી સાચી છે, પણ એ હકીકત આપણને મોઢાથી બોલીએ ખરા, પણ એ અનુભવ કરવા માટે અનેક સંજોગોમાંથી જે પસાર થવું પડે, અને એ જે આપણે પ્રયોગ કરીને એને આપણે જ્યારે સાબિત આપણને થાય છે, ત્યારે જે આનંદ થાય છે તે આનંદનો કોઈ પાર નથી, અપરંપાર આનંદ છે એ આનંદ. એમાંથી પસાર થવું જોઈએ. તે પસાર આટલો મોટો અમીર તો ટોલ્સ્ટોય, કેટલો મોટો અમીર કે જેને આપણે બહુ વર્ણન નહીં કરી શકીએ, એટલું એટલું બધું વર્ણન, સુખ વૈભવ, પૈસા ટકા, જમીન પુષ્કળ, આ બધું હતું એની પાસે. આટલો બધો વૈભવ છોડીને એ ગરીબાઈ એને જે ભોગવી, એ ગરીબાઈમાં એને જે આનંદ એને માન્યો છે તે કેવી રીતે માન્યો હોય છે, વિચાર આપણે કરી જુઓ કે આવો જે માણસ કેટલો મોટો અમીર, મોટા મોટો અમીર કહેવાતો, એને રાજ દરબારમાં એની જગા બહુ જ રાજાની પાસે મળતી, એવી એની સ્થિતિ ટોલ્સ્ટોયની. લશ્કરમાં રહેલા લડવા હતા ત્યારે પણ એને બહુ મોટા મોટા અમલદાર હતા, ત્યારે તે લશ્કરમાં રહેલા એટલા માટે કે દેશને માટે, દેશની ભક્તિને માટે, કે આપણે દેશને માટે આપણે લડવું જોઈએ, અત્યારે કાળ એવો છે. પણ તેવા માણસ પણ ગરીબાઈમાં આનંદ ભોગવે છે, એવો એવો દાખલો બહુ જવલ્લે મળે છે. આ તો જીવતો જાગતો આપણા ઇતિહાસમાં જાણી, તો હાલમાં બીજી એવી વાર્તાઓ તો આપણા આપણા કથા પુરાણોમાં ઘણી બધી આપણને મળે, પણ આ તો જીવતો દાખલો આપણો અને જાણીતો.
સેલ્ફ માસ્ટરીનો ખ્યાલ આવે છે મેં
આવી જાય આપણને. નાના એમ છે ને કે જયારે આપણે જે જે નિશ્ચય કર્યો કામ કરવું છે, અને એ રીતે જતા જતા એમાંથી થોડુંક પણ ફલિત થતું આપણે અનુભવીએ છીએ, કઈ પણ થોડું ઘણું પણ 100 માં 10% પણ ફલિત થતું અનુભવીએ છીએ ત્યારે આપણને નિશ્ચય, આપણો નિશ્ચય પાકો થાય, સર્વ બની શકે. આટલું તો થયું જ, આ થયું તો પછી બીજું વધારે કેમ ના થઈ શકે, થઈ શકે. અને એ નિશ્ચય ધીરે 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 આપણો બળતો જાય છે. પછી એમાં પછી મુશ્કેલીઓ વગેરે આવે છે, તો મુશ્કેલીઓનો આપણે જે સામનો કરીએ છીએ, એ જે સામનો કરીએ છીએ તેમાંથી પણ એક બળ વધારે મળે છે આપણને. સામનો કરવાથી, સામનો આ સંગ્રામ ઇસેન્શિયલ છે વિકાસને માટે, વિકાસ થવાને માટે આ સંગ્રામ એટલો બધો જરૂરનો છે. કયા કસર નહીં તો સર આપણે તો દેખતા નથી, ભલે આપણે દેખીએ નહીં, પણ દરેકના જીવનમાં સંગ્રામ છે. દરેકના જીવનમાં જાણતા નથી પણ સંગ્રામ છે ખરો એના જીવનમાં. અને એ સંગ્રામને લીધે વિકાસ છે, પણ એને એ સંગ્રામને તે રીતે કોઈ સ્વીકારતું નથી. સંગ્રામનો હેતુ જ વિકાસ માટેનો છે, અને એને કોઈ સ્વીકારતું નથી એ રીતે. એટલે એનો હેતુ પણ ફળે કેવી રીતે, જે હેતુને માટે વસ્તુ એ પરિસ્થિતિ પ્રગટી, જે હેતુને માટે એક પરિસ્થિતિ પ્રગટી, એ પરિસ્થિતિ એના હેતુને જ આપણે જાણતા નથી, સમજતા નથી. એ સમજતા નથી એટલે પછી એનું 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 ફળ પણ આપણને ક્યાંથી મળે, એમ જ થાય છે. તો હું એમ સમજો કે ગરીબી મળી છે મને પછીથી, હા પહેલા નહીં, નાનપણમાં નહીં, જેમ જેમ આગળ ગયો તેમ. ને મેં મારા લખાણોમાં ઘણી વાર આવે છે કે ગરીબી મને સમજણપૂર્વક જ્ઞાનપૂર્વક ભગવાને આપેલી છે, વિકાસ થવાને માટે જ આપેલી છે ગરીબાઈ. તેવી રીતે ગરીબાઈમાં જે ગરીબાઈનો પ્રસાદ છે એ જે અનુભવે છે, તેવી રીતે અમીરાઈમાં ધન દોલત વગેરેમાં પણ જે અમીરાઈ છે, જે ઉદારતા છે, આજે પહેલાના કરતા ઊંચી થઈ ગઈ છે. પછી પ્રજામાં કોઈની વાત, બીજા વ્યક્તિગત વાત હું નથી કરતો, અત્યારે વાત કરું ત્યારે હું, કે પહેલાના વખતમાં પૈસા લોકો જે ઉદાર હતા અને બીજાને માટે ઘસાવાની જે એમની તત્પરતા હતી, તૈયારી હતી, તે આજે ઘટતી જાય છે સમાજમાં, તે આજે સમાજમાં ઘટતી જાય છે. પહેલાના વખતના મને યાદ છે, મારે ત્યાં જ લગ્ન મારા મોટાભાઈનું, તે સાહેબ તે અમારા ત્યાં રાહબહાદુર સાહેબની ઘોડાગાડીથી માંડીને જાજામના અને તેને બધો સામાન ઘેર આવેલો, અને સ્ટેશને કાલોલથી સ્ટેશન છે તે લગભગ 1.5 માઇલ દૂર છે, તે એમની 2 ઘોડાગાડીઓ પણ આપેલી. તે આવી રીતે ગરીબોને મદદરૂપ થતા ત્યારે, હવે પ્રસંગે મદદરૂપ થતા એ જાણે કે મારી જાતને અનુભવે એ પ્રસંગ. રાત્રે મારા બાપને માર્યા ત્યારે હું એમને રાહબહાદુર સાહેબને રાત્રે 12:30 વાગે મેં બૂમ મારીને જગાડ્યા છે, ને ઘોડાઘાડી જોડાવીને મારી સાથે આવેલા એ તે વખતે. આજે કોઈ આવે નહીં આ કાળમાં, આજે કોઈ નહીં આવે. ત્યારે એ કાળમાં આજે એ થયું, ત્યારે હવે એ જ્યારે એ આવું વસ્તુ બને કે એકબીજા પરત્વની સિમ્પથી જાય, સિમ્પથી ઘટે, ત્યારે વર્ગ વિગ્રહ થાય, એમ બીજું થઈ જ ન શકે. સાયકોલોજીકલી આપણે વિચારો કે બીજા પરત્વની સિમ્પથી ઘટી, ઓછી થઈ, તો એમાંથી પછી વર્ગ વિગ્રહ જ થાય, આપણે બીજું થાય શક્ય જ નહીં કશું.
થાય
જ. એટલે આ રીતે જયારે વિચારું છું સાલો આ ઓછું થતું જાય છે, એટલે આ વર્ગ વિગ્રહ થયા વગર આપણા દેશમાં રહેશે નહીં, ત્યાર પછી આપણે કંઈક આપણે ઠેકાણે પડીશું. પણ એક વખત તો આ વર્ગ વિગ્રહ થશે આપણા દેશમાં પણ. કારણ શું કે એકબીજા પરત્વની જે સિમ્પથી છે તે ઓછી થતી જાય છે, ધીરે 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 ઘટતી જાય છે, વધતી ન જતી. એકબીજા માટેનો આજે સિમ્પથીનો ભાવ ઘટતો જાય છે એ મારા મનથી બહુ ચોક્કસ મને લાગે છે. ના, પંખો ને જ ચલાવતો તમારો આ જ. બહુ ગરમ થઈ જાય એટલે જરા બંધ કરો. સેનાપતિ વાત નીકળી તો હું ભૂલી ગયો પછી મૂળ વાત.
ના, એ તો આપણે હવાપણાનો ને પછી અંદરના